એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિમાં ઊંડા ઉતરીશું જે વાંચ્યા પછી આમ તો લાંબો સમય મનમાંથી ખસતી નથી, મારિયો વર્ગાસ લ્યોસાની બકરાનું ભોજન.
હા, ધ ફિએસ્ટા દેલ ચીવો. ખરેખર બહુ જ શક્તિશાળી નવલકથા. તાનાશાહીનો જે અંધકાર છે ને, અને એની માનવીય કિંમત એને બહુ નિર્ભીકપણે ઉજાગર કરે છે.
લેખક વિશે થોડું કહો ને. મારિયો વર્ગાસ લ્યોસા.
જરૂર. લ્યોસા પેરુના લેખક છે, નોબેલ પુરસ્કાર વિજેતા, લેટિન અમેરિકન સાહિત્યમાં જે બૂમ પીરિયડ કહેવાય ને એના મુખ્ય સભ્ય.
અચ્છા, ગાર્સિયા માર્કેઝવાળા સમયગાળાના.
હા, પણ એમની શૈલી સાવ અલગ. માર્કવેઝના મેજિકલ રિયલિઝમથી વિપરીત લ્યોસાનો અભિગમ એકદમ, શું કહેવાય, કડક વાસ્તવવાદનો છે. એમની શૈલી જટિલ છે પણ ચોકસાઈવાળી, અને વિષયો હંમેશા સત્તા, ભ્રષ્ટાચાર, માનવ મનોવિજ્ઞાન એની આસપાસ જ હોય.
અને બકરાનું ભોજન, આનું આમ જુઓ તો બહુ સરસ ઉદાહરણ છે. 2000માં આવી હતી મૂળ સ્પેનિશમાં.
બરાબર. અને આ લેટિન અમેરિકાની જે તાનાશાહ નવલકથા પરંપરા છે, ડિક્ટેટર નોવલ, એનો એક ભાગ ગણાય.
એટલે એવી નવલકથાઓ જે કોઈ તાનાશાહના શાસન પર કેન્દ્રિત હોય.
હા, આ પુસ્તક આપણને ડોમિનિકન રિપબ્લિક લઈ જાય છે. વર્ષ છે 1961.
એ સમય જ્યારે રાફેલ ટ્રુહિલો, પેલો અલચીવો બકરો,
હા એ જ, એના 31 વર્ષના ક્રૂર શાસનના અંતિમ દિવસો હતા એ. પણ આ ખાલી ઇતિહાસ નથી, શાસનની લોકોના મન પર, એમની નૈતિકતા પર શું અસર થઈ એનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે.
બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે. આ જટિલ નવલકથાના મુખ્ય તાણાવાણા પાત્રો, એના ગહન સંદેશા, એ બધું સમજવાનો. શરૂઆત ક્યાંથી કરીએ? એની રચના જ અનોખી છે ને. 3 અલગ વાર્તાઓ ચાલે છે.
હા, એ લ્યોસાની કુશળતા છે. 3 કથાસૂત્રોને ગૂંથે છે. એક વાર્તા 1996માં ચાલે છે. યુરેનિયા કેબ્રાલ નામની સ્ત્રી 35 વર્ષે દેશ નિકાલ પછી પાછી ફરે છે.
ઓકે. અને બીજી બે?
બીજી બે, હા, 1961ના એક જ દિવસની છે, 30 મે. એકમાં તાનાશાહ ટ્રુહિલોના અંતિમ કલાકો છે, અને બીજીમાં એ લોકોની વાત છે જે એની હત્યાનું કાવતરું કરી રહ્યા છે.
અચ્છા, એટલે એક તરફ ભૂતકાળનો સામનો કરતી પીડિતા, બીજી તરફ પતન તરફ જતો તાનાશાહ, અને ત્રીજી
ક્રાંતિની આશા રાખતા ષડયંત્રકારો.
પણ શું આ ફક્ત એક હત્યાની વાર્તા છે?
ના ના, જરાય નહીં. હત્યાનું કાવતરું તો આમ જુઓ તો એક પાસું છે. ખરો મુદ્દો તો તાનાશાહી પોતે જ છે. કેવી રીતે એ સમાજને તોડી નાખે છે.
હા,
અને લોકોના નૈતિક મૂલ્યોનો ભ્રષ્ટાચાર કરે છે. એ ફક્ત શાસકને જ નહીં, શાસિતોને પણ અંદરથી બદલી નાખે છે. પેલી હન્ના આરેન્ટની વાત યાદ આવે છે, અનિષ્ટની સામાન્યતા,
બેનાલિટી ઓફ ઇવન.
હા,
કે ભયાનક કૃત્યો રાક્ષસો નથી કરતા, સામાન્ય માણસો જ કરે છે.
ભયથી, લાલચથી, કે બસ ટકી રહેવા માટે, જાણે રોજનું કામ હોય એમ.
આ મુદ્દો બહુ મહત્વનો છે. કેવી રીતે ડર અને મહત્વાકાંક્ષા સામાન્ય લોકોને પણ સહભાગી બનાવી દે. ચાલો પાત્રો દ્વારા સમજીએ. યુરેનિયા કેબ્રેલ જ્યારે એ પાછી ફરે છે ત્યારે કેવી છે?
યુરેનિયા 1996માં એ 49 વર્ષની છે. ન્યૂયોર્કમાં સફળ વકીલ. બહારથી બધું બરાબર લાગે, પણ અંદરથી એકદમ ઠંડી, એકલવાઈ, જાણે ભાવનાત્મક રીતે જળ થઈ ગઈ હોય.
સંબંધો નથી બાંધી શકતી.
ના. અને ડોમિનિકન રિપબ્લિક પાછી આવી છે એના પિતાને મળવા, ઓગસ્ટિન કેબ્રાલ, જે બીમાર છે, લકવાગ્રસ્ત અને મૂક, અને કદાચ પોતાના ભૂતકાળનો સામનો કરવા.
એટલે એની સફર આમ તો બહાર કરતા મનની અંદે વધારે છે, ખરું ને?
બિલકુલ. એ માફી શોધવા નથી આવી, કદાચ સમજણ શોધવા. વર્ષો સુધી ચૂપ રહી, હવે કંઈક કેવું છે. એની આખી સફર જાણે મૌનથી જુબાની તરફની.
બરાબર.
શરૂઆતમાં કંઈ કહેતી નથી, પણ ધીમે ધીમે એની યાદો લ્યોસા એને ચેતના પ્રવાહ જેવી શૈલીમાં રજૂ કરે છે. જાણે આપણે એના મનમાં જ હોઈએ, અને એ આપણને એના આઘાત તરફ લઈ જાય છે.
પીડિતામાંથી સાક્ષી બનવાનો પ્રયત્ન. એના ઘટસ્ફોટ પર પછી આવીશું. હવે વાત કરીએ તાનાશાહની. રાફેલ ટ્રુહેલિયો, અલચીવો, લ્યોસા એને કેવી રીતે બતાવે છે? ખાલી રાક્ષસ?
ના ના, અને એ તો લ્યોસાની કમાલ છે. એને કોઈ કાર્ટૂન જેવો વિલન નથી બનાવતા, એને જટિલ બતાવે છે. વૃદ્ધ થઈ રહ્યો છે, શારીરિક સમસ્યાઓ છે,
પેલી પેશાબ પર નિયંત્રણ ગુમાવવાની વાત.
હા, અસંયમ, જે એની ઘટતી સત્તા અને પુરુષત્વ માટે મોટો ફટકો છે. એને એક માણસ તરીકે રજૂ કરે છે, એટલે જે વધુ વાસ્તવિક લાગે, અને સાચું કહું તો વધુ ભયાવહ પણ.
એની સત્તા, છબી અને પેલી મર્દાનગી, મચિસ્મો, એના પરની વળગણ.
હા, એ સત્તા તેને સતાવે છે. એની શારીરિક નબળાઈ જાણે એની સત્તાની નબળાઈનું પ્રતીક બની જાય છે.
આખા દેશને પોતાની જાગીર સમજે છે અને સ્ત્રીઓને ઉપભોગની વસ્તુ.
અને ભય અને અપમાન એના મુખ્ય હથિયાર છે. એના મનમાં કોઈ પસ્તાવો નથી, ફક્ત સત્તા ટકાવી રાખવાની ચિંતા, ઘમંડ. એના સંબંધો પણ બધા વ્યવહારિક.
એનામાં કોઈ નૈતિક વિકાસ નથી થતો, ખાલી શારીરિક અને માનસિક ક્ષય છે.
બરાબર. હવે આ તાનાશાહ સામે ઊભા થનારા લોકો, ષડયંત્રકારો, શું એ બધા એક સરખા ક્રાંતિકારી હતા?
હા, એમની શું વાત છે?
ના, એ પણ રસપ્રદ છે. એ કોઈ એક જૂથ નથી, અલગ અલગ કારણોથી ભેગા થયેલા લોકો છે. જેમ કે એન્ટોનિયો દેલામાઝા, એનો મુખ્ય હેતુ છે ભાઈની હત્યાનો બદલો,
અંગત વેર.
હા, પછી જે આમાંથી તો ગાર્સિયા ગેરેરો, યુવાન લશ્કરી અધિકારી, એનો મોહભંગ થયો છે કારણ કે શાસને એના પ્રેમનો ભોગ લીધો હતો. એ જાણે વ્યવસ્થાની અંદરથી જાગેલી નૈતિકતાનું પ્રતીક છે.
અને પેલો સાલ્વાડોર એસ્ટ્રેલા સધાલા, તુર્ક.
હા, તુર્ક. એ ધાર્મિક માણસ છે અને હત્યાના નૈતિક બોજ નીચે દબાયેલો છે. એને લાગે છે કે આ કરવું જરૂરી છે, પણ એ ખોટું તો છે જ, અનિવાર્ય અનિષ્ટ.
આ પાત્રો દ્વારા લ્યોસા પેલી હિંસા સામે હિંસાની જટિલતા પણ બતાવે છે.
બિલકુલ. એમની આખી વાર્તા ભય, તણાવ અને દૃઢ નિશ્ચયની છે. કલાકો સુધી હાઈવે પર રાહ જુએ છે ટ્રુહિલોની ગાડીની. એમની વાતો, એમની યાદો, એનાથી એમના ડર અને પ્રેરણા સમજાય છે.
અને તેઓ સફળ થાય છે, ટ્રુહિલોને મારી નાખે છે, પણ પછી?
પછી યોજના મુજબ કશું થતું નથી. જે જનરલે નેતૃત્વ કરવાનું હતું, જનરલ રોમાન, એ ડરી જાય છે, પીછેહટ કરે છે.
અને ષડયંત્રકારોનો અંજામ?
બહુ કરુણ. મોટા ભાગના પકડાઈ જાય છે, ભયાનક ત્રાસ અપાય છે, અને મારી નખાય છે તેઓ પ્રતિકારની ભારે કિંમત ચૂકવે છે. ટ્રુહિલો મરે છે, પણ શું દેશ આઝાદ થાય છે?
એ જ સવાલ છે. વ્યક્તિ મરે, પણ વ્યવસ્થા?
ના, એ નથી મરતી. અને આ વાત બે બીજા પાત્રો પરથી સ્પષ્ટ થાય છે. યુરેનિયાના પિતા ઓગસ્ટીન કેબ્રાલ અને જોઆકિન બાલાગેર.
ઓગસ્ટીન કેબ્રાલ એક સમયે ટ્રુહિલોનો ખાસ માણસ, એ તો નૈતિક પતનનું જીવતું ઉદાહરણ લાગે છે.
હા, જ્યારે ટ્રુહિલોની કૃપા ગુમાવે છે ત્યારે એ પાછી મેળવવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, ગમે તે કિંમતે.
1996માં એની જે મૂક લકવાગ્રસ્ત સ્થિતિ છે, એ જાણે આખા રાષ્ટ્રના એ સહભાગી ભૂતકાળનું મૌનનું પ્રતીક.
સાચી વાત. અને બીજો પેલો જુવાખીન બાલાગેર, ટ્રુહિલો નીચે કઠપૂતળી રાષ્ટ્રપતિ, દેખાવે શાંત કવિ જેવો, પણ અંદરથી બહુ ચતુર રાજકારણી.
અને ટ્રુહિલોના મોત પછી એ જ સત્તા પર આવે છે ને?
હા, સર્જાયેલા શૂન્ય અવકાશનો લાભ લઈને ચતુરાઈથી એ સત્તા પર કબજો જમાવે છે. આ બતાવે છે કે તાનાશાહીના મૂળ કેટલા ઊંડા હોય છે, એના માળખા કેવી રીતે ટકી રહે છે નવા સ્વરૂપે.
આ પાત્રો અને એમની વાર્તાઓ કેવી રીતે આગળ વધે છે? યુરેનિયાની વાત પર પાછા જઈએ. એના ભૂતકાળનો ઘટસ્ફોટ એ કેવી રીતે થાય છે?
યુરેનિયા ધીમે ધીમે ખુલે છે. એના પિતા સાથે એકતરફી વાતો કરે છે, પ્રશ્નો પૂછે છે જેનો જવાબ નથી મળવાનો. પછી એની કાકી અને પિતરાઈ બહેનોને મળે છે.
અને અંતે?
અંતે પરાકાષ્ઠા આવે છે. એ ભયાનક રાતનું વર્ણન કરે છે જ્યારે એના પોતાના પિતાએ ટ્રુહિલોની કૃપા પાછી મેળવવા 14 વર્ષની યુરેનિયાને ટ્રુહિલો સમક્ષ ધરી દીધી હતી, જાતીય ભોગ તરીકે.
અરે બાપરે, પોતાના પિતાએ? ઓ, આ તો ખરેખર હચમચાવી દેનારું છે. અંગત સંબંધો પણ સત્તાની રમતમાં સાધન?
હા, અને આ કબૂલાત દ્વારા યુરેનિયા જાણે પોતાના આઘાતને શબ્દો આપે છે, મૌન તોડે છે, પોતાના સત્યની માલિક બને છે.
એ વ્યક્તિગત પીડાને રાજકીય ક્રૂરતા સાથે જોડે છે, પીડિતામાંથી સાક્ષી બને છે.
બરાબર. એ ઇતિહાસના સત્તાવાર વૃત્તાંતને પડકારે છે. બહુ શક્તિશાળી ક્ષણ છે.
અને ટ્રુહિલોના અંતિમ દિવસનું શું? એની હત્યા કેવી રીતે થાય છે?
ટ્રુહિલોનો દિવસ આમ તો શારીરિક અને માનસિક બેચેની સાથે શરૂ થાય છે. પેલી અસંયમની સમસ્યા,
એ નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરે છે પણ દેખાય છે કે એની પકડ ઢીલી પડી રહી છે.
એના સહયોગીઓ સાથે મુલાકાત કરે છે,
હા, જ્યાં ડર અને ચાપલુસીનું વાતાવરણ છે.
અને પછી એના ઘમંદ અને વાસનાને કારણે એ સાંજે ઓછી સુરક્ષા સાથે શહેર બહાર જવાનું નક્કી કરે છે,
અને એ જ નિર્ણય ઘાતક સાબિત થાય છે.
હા, દરિયા કિનારાના રસ્તા પર ષડયંત્રકારો એની ગાડીને રોકે છે. ભીષણ ગોળીબાર થાય છે. ઘાયલ ટ્રુહિલો પણ વળતો પ્રહાર કરે છે પણ અંતે માર્યો જાય છે. લ્યોસા આ દૃશ્યને બહુ તીવ્રતાથી વર્ણવે છે, એક ક્રૂર શાસનનો હિંસક અંત.
પણ જેમ આપણે વાત કરી, એના મૃત્યુ પછી પણ વ્યવસ્થા નથી બદલાતી, બાલા ઘેર આવે છે. તો આ નવલકથા કયા મુખ્ય વિચારો પર ભાર મૂકે છે? થીમ્સ કઈ કઈ છે?
સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો અમર્યાદિત સત્તાનો ભ્રષ્ટ સ્વભાવ. કેવી રીતે સત્તા વ્યક્તિ અને સમાજ બંનેને નૈતિક રીતે ખોખલા કરી નાખે છે.
ટ્રુહિલો પોતે, ઓગસ્ટિન કેબ્રાલ, એ બધા ઉદાહરણો છે.
હા, અને સત્તા તથા જાતીય વર્ચસ્વનો સંબંધ. ટ્રુહિલો માટે સ્ત્રીઓ પર નિયંત્રણ એ સત્તાના પ્રદર્શનનો જ ભાગ હતો.
બીજો મુદ્દો, પેલું સ્મૃતિ અને સાક્ષિત્વનો, યુરેનિયાની વાર્તા દ્વારા.
બરાબર, ભૂતકાળનો સામનો કરવો જરૂરી છે, ભલે ગમે તેટલો પીડાદાયક હોય. યુરેનિયાનું બોલવું એ ખાલી વ્યક્તિગત મુક્તિ નથી પણ એક રાજકીય કૃત્ય છે, ઇતિહાસને પડકારતું.
ત્રીજો મુદ્દો, આપણે મર્દાનગીની વાત કરી, માછીઝમો.
હા, ટ્રુહિલોની આઠી છવી એના પર ટકેલી, પણ આ ઝેરી મર્દાનગી સમાજમાં પણ ફેલાયેલી છે. ષડયંત્રકારોના બદલાના વિચારમાં, ઓગસ્ટીન જેવા પિતાની નિષ્ફળતામાં, બધે દેખાય છે.
અને ચોથો મુદ્દો, પેલી સહભાગીતા અને અનિષ્ટની સામાન્યતા. શા માટે લોકો ચૂપ રહે છે કે ટેકો આપે છે?
હા, નવલકથા બતાવે છે કે ભય, મહત્વાકાંક્ષા, ટકી રહેવાની વૃત્તિ, આ સામાન્ય માનવીય નબળાઈઓ જ લોકોને સહભાગી બનાવે છે. અનિષ્ટ કોઈ રાક્ષસ જેવું નથી હોતું, ઘણીવાર સામાન્ય નિર્ણયોમાં છુપાયેલું હોય છે.
અને છેલ્લે, સ્વતંત્રતા, શું એ ખરેખર આવે છે?
એ જ તો સવાલ છે. ષડયંત્રકારો માને છે કે ટ્રુહિલોને મારવાથી દેશ આઝાદ થશે, પણ એવું નથી થતું. સત્તાના માળખા, ભયની સંસ્કૃતિ, બાલાગેર જેવા તકવાદીઓ, એ બધું ટકી રહેશે.
એટલે સાચી સ્વતંત્રતા માટે ખાલી તાનાશાને હટાવવો પૂરતો નથી?
ના, સમાજની માનસિકતા, રાજકીય સંસ્કૃતિમાં ઊંડા ફેરફાર જોઈએ.
લ્યોસા આ બધા જટિલ વિચારોને રજૂ કેવી રીતે કરે છે? એમની શૈલી વિશે શું કહી શકાય?
એમની શૈલી અત્યંત નિયંત્રિત છે. ચોક્કસ, પેલી ત્રણ કથાઓને એકસાથે વણવાની રીત, એનાથી તણાવ અને નાટકીય વ્યંગ પેદા થાય છે.
ડ્રામેટિક આયરની.
હા, વાચક જાણે છે, પાત્રો નથી જાણતા.
બરાબર.
જેમ કે ટ્રુહિલો એના અંતિમ દિવસે વારસાની ચિંતા કરે છે, જ્યારે આપણને ખબર છે કે શું થવાનું છે.
અને પ્રતીકોનો ઉપયોગ પણ ઘણો છે. બકરો પોતે, પેલું અસંયમ, ઓગસ્ટિનનું મૌન, મહોગની હાઉસ.
હા, આ બધું કથાને ઊંડાણ આપે છે. એમની ભાષા ભલે એમ નિયંત્રિત લાગે, પણ એ ભયાનકતાને વધુ અસરકારક બનાવે છે. વાસ્તવિક ઇતિહાસ અને કાલ્પનિક પાત્રોનું મિશ્રણ, એનાથી વાતાવરણ એકદમ વિશ્વાસપાત્ર અને ગૂંગળાવનારું બને છે.
આ બધું વાંચીને કે સાંભળીને ભાવનાત્મક અસર કેવી રહે છે?
બહુ તીવ્ર. ખરેખર ત્રાસ અને હિંસાના વર્ણનો વાંચવા સહેલા નથી. યુરેનિયા માટે ઊંડી સહાનુભૂતિ જાગે, એની પીડા, એની હિંમત.
અને ષડયંત્રકારો માટે કરુણા, એમના બલિદાન અને નિષ્ફળતા માટે.
હા, અને ટ્રુહિલોને માનવ તરીકે બતાવવાથી એની ક્રૂરતા વધુ ઠોસ અને ભયાવહ લાગે છે. કોઈ કાર્ટૂન જેવી નથી લાગતી.
અને સૌથી મોટો સવાલ એ આપણને પૂછવા મજબૂર કરે છે, જો હું ત્યાં હોત તો હું શું કરત?
બિલકુલ, શું હું પ્રતિકાર કરત કે ચૂપ રહેત, કે પછી સહભાગી બનત? સત્તા સામે ઊભા થવા કેટલી હિંમત જોઈએ?
આ નવલકથા ઇતિહાસને તારીખો તરીકે નહીં પણ જીવંત વાર્તાઓ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે.
હા, વ્યક્તિગત સંઘર્ષ, સમાધાન, પ્રતિકાર, અને એ યાદ અપાવે છે કે તાનાશાહીના ગુના ફક્ત શારીરિક નથી હોતા, એ લોકોના આત્માને પણ કચડી નાખે છે.
ખરેખર બકરાનું ભોજન, અમર્યાદિત સત્તાની જે વિધ્વંસક અસરો છે, અને ભૂતકાળને યાદ રાખવાનું, એને કહેવાનું જે મહત્વ છે, એનું એક અવિસ્મરણીય સ્મારક છે.
અને તે હંમેશા, મને લાગે છે, તાનાશાહી વૃત્તિઓ સામે એક ચેતવણી બની રહેશે, જે સત્ય બોલવા અને અન્યાય સામે ઊભા રહેવા માટે જરૂરી નૈતિક હિંમતની યાદ અપાવતી રહેશે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.